સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 158, પ્રસારણ તારીખ 25 ફેબ્રુઆરી 2010. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ. બે ત્રણ દિવસ પહેલા વાતાવરણ બદલાતા ચિંતામાં પડી ગયેલા, પણ ફરી પાછા કાપણી અને વાવણીના કામમાં વ્યસ્ત બની ગયેલા મારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. એ ઉમા બોન, મારે તો જીરો બરોબર વાટી લીધો, વાદળા થયા તા લો, એટલે અમે તો બચી ગયા. પણ મને જોતું જ કે જીમને પાસોતરું વાયવું હશે, એમની બાપડાની ઘાણી થાય હો. વારે ઘડીએ કા તો આપણા ગુરુજી ડાક્ટર પરાશરાજી ને, નકર શંકર ભાઈ ને અને પરેશ ભાઈ ને પૂછ્યા વગર આરો નહીં રે. લો
મોહનભાઈ, એટલે જ તો આજે આપણે પરાશરા સાહેબ ને જ રૂબરૂ આવી જવા વિનંતી કરી. બસ આવતા જશે.
એમનું આ મોસમ જેવું આડુઅવળું કામ કર નહી હો. તમારે કીધું હોય તો આવે આવે ને આવે જ.
અરે ઉમાબેન નમસ્કાર તમને અને તમામ ખેડૂત મિત્રોને પણ.
અરે આવો આવો સાહેબ, નમસ્તે, પ્રણામ.
હા ભેળા મારા એ પાય લગણ સ્વીકારજો. હા સાહેબ.
અરે હા હા મોહનભાઈ, તમને પણ નમસ્કાર.
હા હો, આ વર્ષ તો છે ને સીઝન એક ઘડીક પોરો ખાવા નથી દેતી લ્યો. ઘણી દાણ તો ઈ જ નથી સમજાતું કે આ શિયાળો છે, ચોમાહું છે કે ઉનાળો છે. આમાં આપણે તો ઠીક પાકની દશા બગડી જાય.
હા સાહેબ, એમાં પણ રવિ એટલે કે શિયાળુ પાક તો હવે તૈયાર થવા આવ્યા છે, તો એમાં કઈ કઈ કાળજી લેવી પડશે?
એમ કરો, હવે પેલા ઘઉંની વાત કરો. લો છે
અત્યારે ઘઉંની હાલત જોવા જઈએ આપણે તો, એક બાજુ ઘઉં વાઢવાની તૈયારી થઈ ગઈ છે, ઘણી જગ્યાએ વાઢવાના ચાલુ પણ થઈ ગયા છે, અને બીજી બાજુ હજી ઘઉંમાં દૂધિયા દાણા બેસવાની અવસ્થા છે. તો જે લોકોને ઘઉં વઢાઈ ગયા છે એ લોકોએ ઘઉંને સુકવવા માટે ખેતરમાં જ પડેલા છે હજી. અને હમણાં જે વરસાદ પડ્યો એ કદાચ વધારે નુકસાન નહીં કરી શકે, કારણ કે એ રોકાઈ ગયો છે. પણ જે લોકોને ઘઉં હજી દૂધિયા દાણાની અવસ્થામાં છે અને જ્યાં વાતાવરણમાં ભેજ વધ્યો છે, તો એ ઘઉંની અંદર ગેરુ આવવાની શક્યતા છે, ગેરુનો રોગ આવી શકે.
બરાબર.
તો આ લોકોને જો એવું કઈ પણ જોવા મળે, ગેરુના રોગની નિશાની કે કઈ પણ જોવા મળે, તો ખાસ કરીને મેન્કોઝેબ દવા આવે એક એકરે 500 ગ્રામના હિસાબે, એટલે કે એક પંપમાં 40-45 ગ્રામના હિસાબે છંટકાવ કરવો જોઈએ.
બરાબર.
જેથી કરીને આ રોગ થી બચી શકાય.
અને આ જીરું તથા રાયડામાં કઈ ખાસ ધ્યાન રાખવું પડશે?
ખાસ કરીને જો જીરુંની વાત કરીએ તો લગભગ ઘણા ખરા વિસ્તારમાં જીરું કપાઈ ગયા છે, અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જીરું રાયડાના મોટા જિલ્લાઓ છે, ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા, એમાં પણ લગભગ 50% વધારે રાયડો કપાઈ ગયો છે.
બરાબર.
પણ છતાંય જેને મોડા વાયવો હોય એ લોકોને હજી કદાચ ફૂલની અવસ્થાએ જીરું હશે, અને રાયડાને પણ હજી 10-15 દિવસ કદાચ બાકી હોઈ શકે.
બરાબર બરાબર.
તો રાયડાને તો બીજું કઈ ખાસ નુકસાન નથી થવાનું, પણ જેને કાપીને મૂકેલું હોય અને ખાસ ભીનું થઈ જાય વરસાદના હિસાબે તો એને સુકવવા માટે ખાસ વ્યવસ્થા કરવી.
બરાબર બરાબર.
અને જે જીરું ફૂલની અવસ્થાએ અથવા તો કાચા દાણા બેસેલી અવસ્થાએ છે,
બરાબર,
એ લોકોએ ખાસ કાળજી રાખવાની કે જો ભૂકી છારો કે એવો રોગ દેખાય તો એનામાં ખાસ કરીને સલ્ફર 80% WP પાવડર, જે એકરે 1 કિલો, અથવા 80% WDZ પાવડર દાણાદાર સ્વરૂપમાં આવે છે, એ સલ્ફર એકરે 500 ગ્રામ, અથવા હેક્ઝાકોનાઝોલ દવા જે 5% આવે છે એ એકરે 250 મિલીલીટરના હિસાબે છંટકાવ કરવો જોઈએ.
હાલો, શિયાળુ પાકમાં તો જે થવાનું હતું એ થઈ ગયું સાહેબ, પણ ઉનાળુ ખોખી એટલે કે શીંગ વાવવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ?
બહુ સાચી વાત કરી, કારણ કે એકદમ સમયસર આ પ્રશ્ન તમે કીધો છે. હવે ખાસ કરીને મગફળીનું વાવેતર આપણે 15 ફેબ્રુઆરી પછી ગુજરાતમાં ચાલુ થતું હોય છે.
બરાબર.
એમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકો છે, કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો થોડો વિસ્તાર છે કે જ્યાં 15 ફેબ્રુઆરી પછી વાવેતર ચાલુ થતું હોય છે.
બરાબર બરાબર.
ખાસ કરીને તેમાં જાતની જે ઉભડી જાતો પસંદ કરવામાં આવતી હોય છે ઉનાળામાં, એમાં ખાસ કરીને GG7 કરીને વેરાયટી છે.
બરાબર બરાબર.
એ ખાસ કરીને ઉનાળા માટે ભલામણ કરવામાં આવે છે.
બરાબર.
અને સારું ઉત્પાદન આપતી જાત છે અને રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. હવે ખાસ એ બીની પસંદગી અને બીજને પટ આપવાનું, બે વાત આપણે અત્યારે શરૂઆતમાં કહી શકીએ. જે પણ બી અત્યારે વાવે એને બીજને પટ આપીને જ વાવે, જેથી કરીને આગળ કોઈ રોગથી આપણા છોડને નુકસાન ના થાય, છોડ મરે નહીં બેજી.
બરાબર છે. આ તો બીજની માવજત કરવા માટે હું શું ધ્યાન રાખવું જોઈએ?
ખાસ કરીને બીજની માવજત બે ત્રણ વસ્તુથી કરવામાં આવતી હોય છે. એક તો કુદરતી વસ્તુ આપણે ટ્રાયકોડર્માનો ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો.
ટ્રાયકોડર્મા
ફૂગ છે જે રોગ કરનારી ફૂગને ખાઈ જાય છે. અને એ સિવાય આપણે ફૂગનાશક દવાઓની વાત કરીએ તો મેન્કોઝેબ દવા આવે છે, 1 કિલો બીજ માટે 3 ગ્રામ જોઈએ.
બરાબર.
એ અથવા મેન્કોઝેબ પ્લસ કાર્બેન્ડેઝિમ બંનેનું મિશ્ર દવાઓ આવે છે, સાફ જેવી દવા બજારમાં આવે છે.
બરાબર.
એ પણ 1 કિલો બીજ માટે 3 ગ્રામ જોઈએ. તો આનો પટ આપીને પણ વાવી શકીએ.
સાહેબ, મધ્ય ગુજરાતમાં ડાંગર અને બીજા ઘણા વિસ્તારોમાં ઉનાળુ મકાઈ તથા શાકભાજી વાવવાની તૈયારી થઈ રહી હશે કે વવાઈ ગયા હશે, તો એવા ખેડૂત મિત્રોને ખાસ કઈ કઈ બાબત યાદ રાખવી પડશે?
ડાંગરની રોપણી મોટા ભાગના વિસ્તારમાં જે નવસારીની આજુબાજુ કે સુરત જિલ્લામાં થાય છે એ લગભગ પૂરી થઈ ગઈ છે. તો ત્યાં દાણાદાર દવા આપવાની અવસ્થા પણ છે, જેથી કરીને ગાભમારાના યેડુનું જે નુકસાન થતું હોય છે તો એના માટે ફોરેટ 10% દાણાદાર દવા એકરે 5 કિલોના ડોઝથી આપવાની હોય છે. તો બજારમાં યુમેટ 10% કે એવા ઘણા બધા બ્રાન્ડથી મળતી હોય છે, જે ત્યાં નજીકમાં મળી રહે એ આપી શકાય. અને એ પછીની અવસ્થામાં કદાચ બ્લાસ્ટ નામનો રોગ આવે છે અને 1 મહિના સુધીની ડાંગરમાં રોપણી પછીમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ નામનો રોગ આવતો હોય છે. તો એના માટે સ્ટ્રેપ્ટોસાયક્લિન નામની જે બેક્ટેરિયા નાશક દવા આવે છે તો એ 6 ગોળી 1 એકરમાં આપવાની હોય છે. અને ખાસ કરીને બ્લાસ્ટનો જો રોગ હોય તો એના માટે સાફ જેવી દવાનો ઉપયોગ કરી શકાય છે, એકરે 300 ગ્રામ જેટલી. હવે શાકભાજીની વાત કરીએ તો ખાસ કરીને સાઉથ આપણે દક્ષિણ ગુજરાતની જ વાત હતી ડાંગરની, તો મોટાભાગના વિસ્તાર સુરત જિલ્લામાં ખાસ કરીને અત્યારે 30,000 એકરમાં ભીંડા થતા હોય છે. તો ભીંડાનો મોટો વિસ્તાર છે. તો ત્યાં પરભણી, ક્રાંતિ અથવા તો જીએસ 123 જેવી જાતો વાવવામાં આવે છે, જે પીડિયાનો રોગ આવે એની સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. હવે ખાસ કરીને બીજની પસંદગી તો જે ખેડૂતના વર્ષોના અનુભવ પ્રમાણે બે જાતોની વાત કરીએ એ પ્રમાણે પોતાના વિસ્તારમાં જે પ્રચલિત હોય એ પસંદ કરતા હોય છે.
બરાબર.
અને બીજ પેક થયેલું હોય એટલે એને ટ્રીટમેન્ટ આપેલી હોય છે, બીજને પટ આપેલું હોય છે એટલે બીજી કોઈ પટ આપવાની જરૂર નથી, પણ 1 એકરમાં 4-5 કિલો બીજની જરૂર પડતી હોય છે.
બરાબર.
તો પોતાને જે વિસ્તાર વાવવાનો હોય એ પ્રમાણે બીજની ખરીદી કરવી જોઈએ. હવે મકાઈની વાત રહે, ખાસ કરીને અત્યારે જે મકાઈ વવાતી હોય છે એ ઘાસચારા માટે જ વવાતી હોય છે, જે ઉત્પાદન માટે કે દાણા માટે નથી વવાતી હોતી. જે ખેતરો ખાલી થઈ જાય, ચોમાસાના ઘાસ જંગલોમાં સુકાઈ જાય એટલે ઘાસચારાનો પ્રશ્ન બહુ મોટો છે આજની તારીખે. હમણાં જ દૂધમાં 2 રૂપિયા ભાવ વધારો થયો એ ઘાસચારાના ભાવના હિસાબે જ થયો છે. તો ખાસ કરીને મકાઈની અંદર જો જોઈએ તો આફ્રિકન જાયન્ટ નામની મકાઈ થાય છે, બહુ ઊંચી મકાઈને ઉત્પાદન 1 હેક્ટરે વધારે મળતું હોય છે, તો એ લોકો પસંદ કરતા હોય છે. અને એ સિવાય ન્યુટ્રીફીડ કરીને એક ઓસ્ટ્રેલિયાથી આવતું ઘાસચારાનું બીજ છે.
બરાબર.
હવે એમાં 18-20% પ્રોટીન હોય છે. એ પણ અત્યારે ઘણી બધી ડેરીઓએ અને ખેડૂતો જે વધારે ઢોર રાખતા હોય એને વાવવાનું ચાલુ કર્યું છે. એ સિવાય જુવારની જો વાત કરીએ ઘાસચારાની, તો એમાં જંબો છે, બીજી વાઢની જુવારો ઘણી બધી છે.
બરાબર.
પણ જંબો એવી જુવાર છે કે જેની અંદર 100% પ્રોટીન હોય છે, તો એ પણ અમૂલ ડેરી ને વગેરે લોકો ભલામણ કરતા હોય છે.
બરાબર બરાબર. બસ હવે એક આંબા વાડિયા વાળા બાકી રહી ગયા. વાહ.
હા, ગીરમાંથી પ્રેમજીભાઈ, માધવજીભાઈ, માકડિયા જેવા ઘણા મિત્રોએ આંબાને કઈ કઈ માવજત આપવી જોઈએ એવું પૂછાવ્યું પણ છે. DSCમાં પણ બીજા ઘણા મિત્રોના ફોન અને પત્રો આવ્યા છે.
એમ તો માર ભાઈ આમ ઠેઠ છે, નવસારી પાસે ઘેડ કરવા ગયો છે. ઈ તો કેતો હતો કે માવઠાને લીધે કેટલાય આંબામાં મોર ખરી ગયો છે અને કેટલાકમાં ભૂકી સારો દેખાણો છે, તો એમને શું ઈલાજ કરવાનો?
એકદમ સાચી વાત છે. હમણાં જે પવન સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા તો એના હિસાબે પણ ઘણા બહુ નુકસાન થયું છે, જેથી કરીને ફાલ એટલે કે મોર જેને કે એ પણ ખરી ગયો છે અને વટાણા જેવડી અને એથી મોટી કેરીઓ જે તૈયાર થઈ ગઈ હતી એ પણ ખરી ગઈ છે.
ઓકે.
તો આના માટે આપણે 2-3 વસ્તુ કરી શકાય. એક તો તમે ભૂકીછારાની પણ વાત કરી, તો ભૂકીછારાના રોગને નિયંત્રણ કરવા માટે આપણે ખાસ કરીને હેક્ઝાકોનાઝોલ દવાની ભલામણ છે. તો એ એક ત્યાં 200 લિટરના પાણીના હિસાબે દવા છાંટા દે છે કે ટેન્કરમાં 200 લિટરનું સોલ્યુશન બનાવે અને આંબાઓમાં છાંટતા હોય છે. તો 200 લિટર પાણીની અંદર 100 મિલિલિટર દવા નાખવી પડે, કારણ કે ઝાડ છે એ અને બીજા પાકમાં દવાઓનું પ્રમાણ છે એ બદલી જતું હોય છે, કારણ કે એક ઝાડ ઊંચાઈ હોવાથી એમાં વધારે પ્રમાણમાં પાણી જવાનું છે. તો એ 200 લિટર પાણીના ડ્રમની અંદર 100 મિલિલિટર હેક્ઝાકોનાઝોલ દવા નાખવી પડતી હોય છે. અને જે ખરણ, કદાચ હવે તો પવન એક કુદરતી આફત હતી એમાંથી બહાર નીકળી ગયા, પણ એ સિવાય જો નાની કેરીઓ ખરતી હોય જો તો એમાં NAA એટલે કે નેફ્થેલિન એસેટિક એસિડ જેવી દવાઓ પણ 200 લિટર પાણીમાં 100 ml સાથે નાખી શકાય, જેથી કરીને ખરણ ઘટાડી શકાય. અને એના પોષણ માટે કદાચ 200 લિટર પાણીની અંદર 100 ગ્રામ યુરિયા પણ નાખી શકાય સાથે, જેથી ખરણ પણ ઘટશે અને કેરી વધારે પોષાય અને જલ્દી મોટી થઈ શકે.
બરાબર.
એની સાથે જ આપણે યુરિયા ભેળવી,
એનએએ ન નાખો તો અમારે યુરિયા નાખવાનો.
અચ્છા, તો બરાબર છે.
સાહેબ, લક્ષ્મી છે ને એ મને કહેતી હતી કે આવતા મહિને ડીએસસી વાળા કાંક એકલી બેનું જ મહિલા સંમેલન રાખવાના છે. એમાં તમે હોત માર્ગદર્શન દેવાના છો, એટલે ગામે ગામથી બેનો ઉમટી પડવાની છે.
સાચી વાત છે મોહનભાઈ. પરેશભાઈ કહેતા હતા કે ઘણા બધા બહેનોના સંમેલનમાં આવવાનું જણાવતા પત્રો આવવા પણ લાગ્યા છે. વળી 11 માર્ચનો કાર્યક્રમ સફળ મહિલા ખેડૂતો અને પશુપાલકોનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવાના છે, એટલે એમાં જોડાવા અને પોતાની સફળતાની વાત કરવા પણ ઘણા બહેનોએ પત્રો લખ્યા છે.
ઉમેરો તો કરી શકાશે ને.
હા, તો જે બહેનોએ ખેતી અને પશુપાલનમાં વિશેષ સફળતા મેળવી હોય એ અચૂક પરેશભાઈને પત્રમાં બધી વિગતો ટૂંકમાં લખી મોકલે. આપણે એ બહેનોના અનુભવો બીજા બધા ભાઈઓ બહેનોને સંભળાવીશું.
અનભેળો આજના સવાલનો જવાબ લખી મોકલજો,
પણ પહેલા સવાલ તો પૂછી લેવા દો.
તો હવે વાટ કોની જોવો છો, ઝટ પૂછી નાખો.
તો લખો મિત્રો, આજનો એટલે કે 158મી કડીનું સવાલ એ છે કે આંબાના મોરનું ખરણ રોકવા માટે NAA ના મળે તો શું છાંટવું જોઈએ?
સવાલ બરોબર સમજાણક નાય. હા, આપણા ગુરુજીએ એની બહુ વિગતે વાત કરી છે. હા, કહેતા હતો ફ્રીન બોલું તો સાંભળજો. હા, આંબાના મોરનું ખરણ રોકવા જો NAA ન મળે તો હું છાંટવું.
આજે દર ગુરુવારની જેમ પરેશભાઈ અને તમારા મિત્ર 0 27 17 235 995 આ નંબર પર બેઠા છે.
અડધી રાત સુધી નવરા ન પડવા જોયા,
અને સાથે મહિલા ખેડૂત કે પશુપાલક એવી બહેનો એમની સફળતાની વાત કરવાનું બિલકુલ ના ભૂલતા, એટલે એમાંથી 11મી માર્ચના કાર્યક્રમમાં ભાગ લેવા કોને બોલાવવા એ પણ વેળાસર નક્કી કરી
શકાય. પછી સફળતાની હંધી વાત વિગતવાર ટપાલમાં લખીને મોકલી દેજો.
હા, સરનામુ તો બધા પાસે છે જ. સજ્જતાનો સંઘ, લાવી ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
એટલે 156મી કડીમાં હાથો જવાબ દઈને ડ્રોમાં ઇનામ જીતનારા આ બે મિત્રોની જેમ તમારું નામ આવી જાય.
હા, એ નામો પણ પરેશભાઈએ ડ્રો કરીને મોકલી જ આપ્યા છે. લો મોહનભાઈ, પહેલું નામ તમે જાહેર કરો.
હા, લાવો લાવો લાવો. તો ભાઈ, 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે અમદાવાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામ અણિયાળીના વિનુભાઈ કુંવર સંઘભાઈ પરમાર.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારા નસીબદાર મિત્ર છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ ગગાણાના પટેલ વાલાભાઈ દેવસીભાઈ.
તમને બેને આ મોહન ગોકળ બાવળિયાના લાખ લાખ અભિનંદન,
અને બાકીના તમામ જાગૃત ખેડૂત મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, તમારે ખેતી વિશેની કઈ માહિતી જોઈએ છે? ખેતીમાં કોઈ મૂંઝવણનો ઉકેલ જોઈએ છે કે નવી ખેતી પદ્ધતિ વિશે માહિતી જોઈએ છે એ અમને ચોક્કસ જણાવો.
કારણ કે DSC અને સજ્જતા સંઘનો તો એક જ હેતુ છે, ગુજરાતના એકે એક ખેડૂતની ખેતી પોહાય એવી કરવી. કોઈ ખેતી મૂકીને જવાની વાત જ ન કરે. હા,
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ બરાબરશે.
હવે આજ વિદાય લેવાનો ટાણો થવા આવ્યું છે.
હા, એટલે આપણા ગુરુજી ડોક્ટર પરાશરાજીને વંદન કરીને છૂટા પડી અને કહી દઈએ,
નમસ્તે, આવજો.